SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર આજે વાત કરીએ એક કોન્ફરન્સ વિશે. કોન્ફરન્સ હતી કલ્ચરલ શિફ્ટ વિષય પર અને જેની થીમ હતી સેટલમેન્ટ ટુ બિલોંગિંગ. એટલે કે જે લોકો ઓસ્ટ્રેલિયાને પોતાનું ઘર બનાવવા માટે દેશ વિદેશથી આવે છે, તેઓને સ્થાયી થવાની પ્રક્રિયામાં અથવા તેઓને સ્થાયી થવા માટે કેવી રીતે મદદ કરી શકાય, એવું શું કરી શકાય કે જેઓ ઓસ્ટ્રેલિયાના સમુદાયને પોતાનો સમુદાય માને, તેમાં સરળતાથી ભળી શકે. તો ચલો આ કોન્ફરન્સ વિશે વધુ વિગતો મેળવીએ ડોક્ટર દેવકી મોનાની પાસેથી, કે જેઓ સોશિયલ પોલિસીના લેક્ચરર છે ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટીમાં. દેવકીજી, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
ધન્યવાદ
દેવકીજી. તો પહેલો જ પ્રશ્ન એ થાય કે કલ્ચરલ શિફ્ટ કોન્ફરન્સની જે થીમ છે, એના પરથી તો અંદાજ આવી જાય છે કે આ કોન્ફરન્સના આયોજનનો ઉદ્દેશ્ય શું હોઈ શકે, પણ આપની પાસેથી જાણવા ઈચ્છીશ કે આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય શું હતો અને કેટલા લોકોએ આમાં ભાગ લીધો હતો.
અરાઉન્ડ 300 વધારે લોકોએ અટેન્ડ કર્યું હતું આ. અને એક સંસ્થા છે, તમને ખબર હશે, સેટલમેન્ટ સર્વિસીસ ઇન્ટરનેશનલ, એ લોકોએ આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કર્યું હતું. અને એનું મેઇન ધ્યેય એ જ હતો કે આજકાલ તમે જુઓ છો આટલા શરણાર્થીઓ અને માઇગ્રન્ટ અહીંયા ઓસ્ટ્રેલિયા સેટલ થઈ રહ્યા છે, પણ ઘણા બધા ઇશ્યુઝ એમાંથી નીકળે છે. વન ઓફ ધેમ બીંગ ડોમેસ્ટિક વાયોલન્સ છે, પછી એન્ગેજમેન્ટ એજ્યુકેશનમાં એ લોકોને સ્કૂલિંગની શું આપણે સહાયતા આપી શકીએ, પછી જોબ્સ માટે, ઘર ગોતવા માટે, આઈ મીન દરેક પ્રકારની મદદ ન્યૂ અરાઇવલ્સને જોઈએ છે. તો એ મદદ આપણે કેવી રીતે એ લોકો પાસે પહોંચાડી શકીએ એના બદલ આ મીટ હતી.
ડોક્ટર દેવકી, આ કોન્ફરન્સમાં ઘણા બધા અલગ અલગ વિષયો પર પેપર પ્રેઝન્ટ થયા હતા, જેમાં આપે જે વિષય પર પ્રેઝન્ટેશન કર્યું તે હતું પાથવે ટુ ઇકોનોમિક પાર્ટિસિપેશન. એટલે કે આર્થિક દ્રષ્ટિએ જ્યારે ભાગ લેવાની વાત આવે તો એનો જે જોડવાનો રસ્તો છે એના અંગે શું કરી શકાય, તો આ વિષય પર થોડો પ્રકાશ પાડશો.
મારું મેઇન થીમ હતું પાથવેઝ ટુ ઇકોનોમિક પાર્ટિસિપેશન, કે કેવી રીતે તમે જો ઓસ્ટ્રેલિયા આવો તો તમને જોબ્સની બેનિફિટ મળી શકે. અને એક પ્રોગ્રામ એવું છે જે કેમ્પસીમાં મેટ્રો અસિસ્ટ કરીને જે માઇગ્રન્ટ રિસોર્સ સેન્ટર છે, એ લોકો તરફથી એ પ્રોગ્રામ ગવર્મેન્ટ ફંડેડ છે, મલ્ટીકલ્ચરલ ન્યૂ સાઉથ વેલ્સથી. અને એ પ્રોગ્રામને હું ઇવેલ્યુએટ કરી રહી છું. એ પ્રોગ્રામનું નામ છે સ્કિલ મી. કોન્ફરન્સ તો શરણાર્થીઓના ટોપિક્સ ઉપર હતું, પણ અમારું ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ હતું કે એમાં સ્કિલ્ડ માઇગ્રન્ટ, જેના માટે તમે જો જોઈએ તો સરકારની કોઈ મદદ ના હોય, કેમ કે સ્કિલ્ડ માઇગ્રન્ટને તો એવું કહેવા જાય કે ભાઈ તમારા સ્કિલ્સ છે, આટલા પોઈન્ટ છે, તમે ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ કરી શકો છો, પણ એના પછી તમને એ તમારા ફિલ્ડમાં જોબ મળે કે ના મળે એની કોઈ ગેરંટી નથી. તો સ્કિલની એક એવો પ્રોગ્રામ છે જે મલ્ટીકલ્ચરલ ન્યૂ સાઉથ વેલ્સે ફંડ કર્યો છે, જેનાથી માઇગ્રન્ટ જે સ્કિલ વિઝા ઉપર આવ્યા હોય એ લોકોને અમે ટ્રેનિંગ આપીએ છીએ, અને એ ટ્રેનિંગના પછી એ લોકોને જોબ મળી શકે છે. એટ ધ મોમેન્ટ એટલા બધા વ્હાઇટ કોલર કે હાયર લેવલનું ટ્રેનિંગ નથી, પણ સે ફોર એક્ઝામ્પલ ઘણાને ફોકલિફ્ટ ઉપર ટ્રેનિંગ જોઈતી હોય તો ફાર્મ્સમાં કામ કરવા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે, પછી ફેક્ટરીઝના રિમુવલિસ્ટ, એટલે એક કોહોર્ટ હતું આખું રિમુવલિસ્ટ ઉપર ટ્રેનિંગ મળીને એ લોકોને ટ્રેન્ડ એરિયાઝમાં જોબ મળી શકે એઝ રિમુવલિસ્ટ, નોટ જસ્ટ કેઝ્યુઅલ વન્સ છે જેને કોઈ ટ્રેનિંગ ના મળી હોય પણ એ લોકો ઘરોમાં મદદ કરતા હોય એવી રીતે નહીં. તો એ રીતે અમારું જે પ્રોજેક્ટ છે એ જોવે છે કે સ્કિલ્સ અહીંયા આવીને જે સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ હોય એ લોકોની સ્કિલ્સ કેવી રીતે આપણે એન્હાન્સ કરી શકીએ ને એ લોકોને જોબ મળી શકે. તો અમારું પ્રોજેક્ટ એના ઉપર હતું અને પ્રેઝન્ટેશન પણ એના ઉપર હતું.
તમે જે રીતે વાત કરી દેવકીજી કે તમે એક કાર્યક્રમનું ઇવેલ્યુએશન કરો છો જેનું નામ છે સ્કિલ મી, કદાચ એવું છે કે આ કાર્યક્રમ વિશે સામાન્ય જનતામાં એટલી બધી જાગૃતિ નથી કદાચ, તો તમે જ્યારે આ ઇવેલ્યુએશન કરી રહ્યા હતા એ દરમિયાન આપને શું જાણવા મળ્યું? શું ખરેખર સ્કિલ માઇગ્રન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયા સ્થાયી થવું એ ખૂબ જ કપરું કામ છે? શું રોજગાર મેળવવા માટે પણ સ્કિલ વિઝા પર આવેલ લોકોને સંઘર્ષનો સામનો કરવો પડે છે?
સંઘર્ષ તો ઘણો બધો છે સ્કિલ્ડ માઇગ્રન્ટ્સને, કેમ કે મેઇન થિંગ છે કે ઓસ્ટ્રેલિયામાં જે સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ પહેલા પહોંચે છે તો પહેલા એ લોકોને કેવું અહીંયાના જે સીઈઓઝ ને એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડર્સ છે તે કહે છે કે ભાઈ તમારા જે પ્રીવિયસ વર્ક એક્સપિરિયન્સ છે તે અમે અકાઉન્ટ કરતા નથી. એટલે ઘણી વખતે આપણે જોયું છે કે આમે સ્કિલ્ડ માઇગ્રન્ટ પછી બીજા જોબ્સ લઈ લે છે. એ લોકો કાં તો ટેક્સી ડ્રાઇવિંગ કરી રહે છે કે ક્લીનિંગ કરી રહે છે કે જેનાથી એટલીસ્ટ દે કેન સર્વાઈવ ઇન ઓસ્ટ્રેલિયા, એન્ડ ધેટ્સ અ કોમન પેટર્ન. તો તે પેટર્ન કેવી રીતે બ્રેક કરી શકીએ? તો આ જે છે તે મિડલ લેવલ ટ્રેનિંગ ઓફર કરીને એ લોકોને પાથવેઝ, લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ પાથવેઝમાં રાખી શકે. પણ યસ, સ્કિલ્ડ માઇગ્રન્ટને ઘણો બધો સંઘર્ષ છે. ઇટ્સ નોટ એઝ ઇઝી એઝ વી થિંક ઇટ ઇઝ. કે જે લોકો ઇન્ડિયામાં હોય ને એ લોકોનું ઓસ્ટ્રેલિયા આવવું હોય તો એટલું સ્ટ્રેટ ફોરવર્ડ નથી સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ માટે. પહેલા પણ નહોતું અને આજે પણ નથી.
ડોક્ટર દેવકી, આ કોન્ફરન્સમાં જે વિષયો પર રજૂઆત થઈ, વિવિધ મુદ્દે પ્રશ્નો પણ આવ્યા, એને હલ કરવા માટે સૂચનો પણ આવ્યા, તો આ બધાના અંતે વોટ ઇઝ નેક્સ્ટ?
આ કોન્ફરન્સમાં જેમ બીજી બધી પણ થીમ્સ હતી, જેમ યુ નો ડિસેબિલિટી ઉપર ડિસ્કશન હતું, હાઉસિંગ તો મેં ઓલરેડી તમને કીધું ને, એ બધા ડિસ્કશન થયા પછી એક બીજું પ્રોબ્લેમ એ છે કે હવે ઓસ્ટ્રેલિયાને શરણાર્થીઓ પણ હજી વધારે લેવા પડે છે. કેમ કે ઇરાક, સીરિયા અને એ તરફ જે બધા પ્રોબ્લેમ્સ છે એના લીધે હજી વધારે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવાનું છે. પણ એઝ યુ આર અવેર અને એવરીબડી નોઝ કે સિડનીના હાઉસિંગ પ્રાઇસીસ ઓલરેડી બહુ હાઈ છે. તો આગળ પ્લાન રીત છે કે એઝ અ કલ્ચરલ પાથવે આપણે જો માઇગ્રન્ટ્સને રૂરલ એરિયાઝમાં સપોર્ટ સેટલમેન્ટનો કરી શકીએ, બોથ રેફ્યુજીઝ પણ અને સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ પણ, તો એનાથી એ લોકોના સેટલમેન્ટ આઉટકમ્સ છે તે વધારે સારા થાય કમ્પેર ટુ ધોઝ હુ લિવ ઇન ધ સિટી ઓર નોટ. એ ફ્યુચર થિંકિંગ છે. મિનિસ્ટર બાનુભાઈ જોઈસે અનાઉન્સ કર્યું કે એક્સ નંબર ઓફ ફેમિલીઝ એ લોકો આર્મડેલમાં સેટલ કરવાના છે, જે ન્યુ અરાઇવલ રેફ્યુજી ફેમિલીઝ. આર્મડેલમાં ઓલરેડી ઘણા બધા ફાર્મિંગ કમ્યુનિટીઝ, મેઇનલી નેપલીઝ એન્ડ ઇન્ડિયન છે ત્યાં. એ ઉપરાંત હવે શરણાર્થીઓને સેટલમેન્ટ ત્યાં થવાની છે. તો કલ્ચરલ શિફ્ટનું એક ફોરવર્ડ થિંકિંગ એ છે કે હવે જે બધા સર્વિસીસ અર્બન એરિયાઝમાં છે એ રિજનલ એરિયાઝમાં એની પ્લાનિંગ કેવી રીતે કરી શકે અને એ સપોર્ટ રિજનલ એરિયાઝમાં કેવી રીતે થઈ શકે.
દેવકી, જેમ વાત થઈ તે રીતે કે જો રિજનલ એટલે કે પ્રાદેશિક કે ગ્રામીણ ક્ષેત્રમાં સેટલમેન્ટ કરાવવા માટે યોગ્ય તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો ત્યાં પણ બહોળો સ્કોપ છે અથવા ત્યાં પણ ઉમદા તકો છે સેટલમેન્ટ માટેની. તો આ મુદ્દે જે પણ વાત થઈ તે વિશે થોડી વિગતો આપશો?
બે ચીજ તો આપણને ખબર જ છે કે આપણે જો સિટીને કમ્પેર કરીએ કે આપણે સિડનીના લિવિંગ કોસ્ટને, એઝ સચ બધી સર્વિસીસ તો અહીંયા બહુ સારી છે, પણ જો સિડનીના લિવિંગ કોસ્ટને કમ્પેર કરીએ તો રિજનલ એરિયામાં લિવિંગ કોસ્ટ બહુ ઓછા છે. મેઇન એરિયાઝ હવે એવી છે કે ઇકોનોમિક પાર્ટિસિપેશન રિજનલ એરિયાઝમાં કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ કે ફાર્મિંગ ઓપોર્ચ્યુનિટીઝ, જેનાથી લોકોને જોબ્સ મળી શકે. કેમકે જો જોબ્સ મળશે તો એ લોકો સક્સેસફુલ સેટલ થઈ, કેમકે તમે કોઈને પણ પૂછી જશો તો સક્સેસફુલ સેટલમેન્ટ કે બિલોંગ કરવા માટે રિયલી નંબર વન ફેક્ટર ઇઝ એમ્પ્લોયમેન્ટ. તમારી પાસે સ્કિલ્સ હોય કે ન હોય, જો તમારી પાસે નોકરી ન હોય તમે બેરોજગાર હો તો તમને ક્યાંય પણ તમે સેટલ ના થઈ. મારા પ્રમાણે તો એ છે કે કેમી કરીને સરકારે પણ આ બધા પ્લાન્સ ને પોલિસીસ કરતા પહેલા ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવી પડશે. જોબ ઓપોર્ચ્યુનિટીઝના બેસિસ ઉપર જ સક્સેસફુલ સેટલમેન્ટ થઈ.
આપણે આશા રાખીએ કે આ કોન્ફરન્સમાં જે પણ વાત થઈ છે એનું પ્રતિભાવ અથવા એની અસરો આગામી સમયમાં પણ પોલિસીઝમાં દેખાય અથવા સમાજમાં દેખાય જ્યાં પણ જરૂર છે. ડોક્ટર દેવકી, SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ, ધન્યવાદ.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.